તારીખ 6/11/1998 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 397 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 339.
પ્રશ્ન 397 23. આ પરદ્રવ છે એમ જાણે પછી તેને ત્યાગે છે. શાસ્ત્રમાં એ પ્રકારનું શાસ્ત્ર વચન છે કે જ્ઞાની પરદ્રવને પરદ્રવ જાણીને ત્યાગે છે. એના ઉપર એ વચન ઉપર પ્રશ્ન છે કે તો શું સાચું જ્ઞાન થયા પછી પરદ્રવ્યને રાખવાનો ભાવ રહેતો જ નથી? આવો એક પ્રશ્ન કર્યો છે. સમાધાન: આ પારકું છે એમ જાણીને પરદ્રવ્યને કો નરતજે, એ પણ શાસ્ત્ર વચન છે. જ્યાં જાણ્યું કે આ મારા છે જ ને, ત્યાં સાચું જ્ઞાન થતા તેને પરદ્રવ્યની મમતાનો ભાવ આવે જ નહીં, એવું જ્ઞાન થઈ જાય છે, સ્વામિત્વ ઉઠી જાય છે. સંયોગ છે, પ્રારબ્ધવશાત છે, પણ મારો કોઈ એના ઉપર અધિકાર નથી, અથવા એ મારું છે એમ દેખાતું નથી, અનુભવાતું નથી, એટલે એમાં ફેરફાર થાય ત્યારે કોઈ અસર આવતી નથી. હું આ જ્ઞાયક છું, એટલે પ્રત્યક્ષપણે હું માત્ર જાણનાર જ છું, પરદ્રવ્ય તો મારા છે જ નહીં, હું અને પરદ્રવ્ય બંને તદ્દન જુદા છે, એવી રીતે જુદાપણું ભાષે છે અથવા અનુભવમાં આવે છે. સચેત અને અચેત બંને દ્રવ્યોમાં સચેતમાં કુટુંબના સભ્યો વગેરે આવી જાય, અચેતમાં સંપત્તિ વગેરે આવી જાય. વિભાવ તે મારો સ્વભાવ નથી એમ અંતરથી જોરદાર પ્રતીતિ અને જ્ઞાન આવે, પ્રતીતિ પણ આવે અને જ્ઞાન પણ આવે, તો પોતે વિભાવથી છૂટો જ પડી જાય, એવું ભેદજ્ઞાન થવું જોઈએ. ભેદજ્ઞાન એટલે જુદાપણાનું જ્ઞાન. જ્યારે વિભાવ પણ મારો નથી, તો જે વિભાવ પરદ્રવ્યને અવલંબીને થાય છે એ પરદ્રવ્ય તો મારું છે જ નહીં, એવું ભેદજ્ઞાન, સ્પષ્ટ ભેદજ્ઞાન, જોરદાર ભેદજ્ઞાન આવે છે, એટલે પોતે ભિન્ન રહી જાય છે. પછી જે મારું નથી એનું જેમ થવું હોય તેમ થાવ, એને પછી ચિંતા નથી. ચિંતા તો પોતાપણું છે એની છે, અને ભય પણ પોતાપણું છે એની એનું છે. વાત ચોખ્ખી હોવા છતાં અનુભવ ગોચર થવી જોઈએ, નહીતર વાતમાં તો કાંઈ ન સમજાય એવું તો છે નહીં. જળ પદાર્થો મારા જીવ સ્વરૂપે નથી, બીજા આત્માઓ છે સંયોગમાં, જે જે આત્માઓ છે એ પણ મારા સ્વરૂપે તો નથી, મારા સ્વરૂપે નથી. શરીરનું એક રજકણ પણ મારા સ્વરૂપે નથી, એ જગતના સ્વતંત્ર દ્રવ્ય હોવાથી સ્વતંત્ર પરિણમે છે, મારી ઈચ્છાને આધીન પણ પરિણમતા નથી, તેથી પણ મારા નથી. તો પછી એની ચિંતા હું જે કરું છું એ મારા આત્માને દુઃખી કરવા સિવાય તો બીજું કાંઈ છે નહીં એમાં, આ માટે થવી જોઈએ. સૌ સૌને સમય સમયની યોગ્યતા પ્રમાણે સૌ પરિણમે છે, કોઈનો વિકલ્પ શા માટે, કોઈની ચિંતા શા માટે? અને વિકલ્પ કે ચિંતા કરે તો તેથી કાંઈ તે પ્રમાણે કાંઈ બને એવું તો કાંઈ વસ્તુના સ્વરૂપમાં નથી. ન બને તે આકુલતા કરે. વેદજ્ઞાન થવું જોઈએ, જુદાનું જુદાપણાનું અનુભવ જ્ઞાન. વેદજ્ઞાન એટલે અનુભવ જ્ઞાન. જાણવાનું તો થાય છે, જાણે છે બધા, પણ એ શું છે? અનુભવ ભેદતા ન કરે અને જાણે, બે વાતને મેળ નથી. અનુભવ શક્તિ કેળવવી જોઈએ. આપણે રામપુરના સ્વાધ્યાયમાં આવ્યું હતું કળશ ટીકામાંથી, અનુભવ શક્તિ કેળવવી જોઈએ. આમ તો સર્વ પ્રાણીઓને અનુભવ શક્તિ છે, પણ વિપરીત કામ કરે છે. દેહમાં પોતાનો અનુભવ કરે છે, રાગમાં પોતાનો અનુભવ કરે છે, અન્ય દ્રવ્યોમાં પોતાનો અનુભવ કરે છે. અનુભવ તો એક ઇન્દ્રિય પણ કરે છે, બે ઇન્દ્રિય પણ કરે છે, પંચેન્દ્રિય પણ કરે છે. સંઘની પંચેન્દ્રિય થાય તો એને પોતાને પોતામાં પોતાનો અનુભવ કરવાની યોગ્યતા, સામર્થ પર્યાયમાં પ્રગટ હોય છે. પણ એ કેળવે તો અનુભવ કરી શકે, નહીતર પરમા સ્વપણાનો અનુભવ કર્યા જ કરે. પાછો સંઘની પંચેન્દ્રિય થાય તો હોય તે, અને એકેન્દ્રિય થાય તો હોય તે. રાગમાં પોતાપણાનો અનુભવ કરે છે સમયે સમયે. મેં આવો રાગ કર્યો, મેં આવો રાગ કર્યો, મને આવો રાગ થયો, મારામાં થયો, મને થયો ને મારામાં થયો, એ વસ્તુ ચાલુ છે અનુભવમાં. એટલે જ્ઞાનમાં જે અનુભવ થઈ રહ્યો છે, જ્ઞાન વેદન જે થઈ રહ્યું છે, એ શક્તિ કેળવવી પડે છે. એ શક્તિ કેળવી, અનુભવ કરવાની શક્તિ છે, પણ સ્વાનુભવ કરવાની શક્તિ કેળવવી પડે છે. હા, કેળવવાની વિધિ છે. મુમુક્ષુતા આરોહણ ક્રમ, એ જ એની કેળવવાની વિધિ છે. અને મુખ્યપણે એ અવલોકનના સ્ટેજથી શરૂ થાય છે. પોતાના ભાવોને જોતો જાય. આકુલતા દેખાય છે કે નહીં એમ કેમ પ્રશ્ન કરીએ છીએ? કેમ કે ભાઈ મને તારંગામાં શેરો ભાવી ગયો. તારંગામાં શેરો ખવડાવે ને એટલે તારંગામાં શેરો ભાવ્યો, રસ આવી ગયો, આકુલતા કેમ ન દેખાણે? કેમ કે પોતાને જે અનુભવ થાય છે, ઉલટો અનુભવ થાય છે, એ પણ જોવા રોકાતો નથી રસ આડે કે એમાં મને આકુલતા થતી હતી. કલ્પનાનો અનુભવ કરે છે કે મને મીઠો લાગ્યો અને સારો લાગ્યો. આકુલતા દેખાય છે સ્પષ્ટ. હા, એ સ્પષ્ટપણે અનુભવાય છે. એનું કારણ શું કે અભિપ્રાયમાં એમ લઈને બેઠો છે, મિથ્યા અભિપ્રાયમાં પૂર્વગ્રહ લઈને બેસી ગયો છે. આથી સારી છે, ભાવે એવી છે, અને શરીરમાં શક્તિ આપે એવી છે. માંદાને શેરો ખવડાવે છે ને, પચી જાય. કાચું ઘી ન પચે, શેરામાં નાખેલું ઘી પચી જાય અને ખાંડ આવે, બે શક્તિ આપે. માટે થોડોક શેરો વધારે ખાઈ લેવો ભેગી અને ભાવે પણ ખરો, બે વાત ભેગી. પછી સ્પષ્ટ જ લાગે ને, અસ્પષ્ટ શું થાય એમાં. દુઃખ છે તો દુઃખ દેખાતું નથી. એવી પોતાને શક્તિ, પોતાને પોતાનું પરિણમન, પોતાનો અનુભવ, સાચો અનુભવ જોવાની શક્તિ કેળવી નથી, ઉલટો અનુભવ કરવાની શક્તિ બહુ કેળવાઈ ગઈ છે. આ તો વિપરીત અનુભવ છે. શીરો ખાવામાં મજા આવી એ તો વિપરીત અનુભવ છે, અને એ ખૂબ કેળવાઈ ગયો છે, સહજ થઈ ગયો છે. શું કેવું થઈ ગયું છે? સહેજે આપણે એટલી ચર્ચા કરીએ છીએ ત્યારે હજી થોડું એમ પકડે છે કે ભાઈ આ રસ આવી ગયો તો એ પાછળ છે. શું નહીતર તો એમને માહિલ જ જાય છે બધા ઉદયમાં, એટલું સહજ થઈ ગયું છે. શું એટલે આકુલતા થઈ ગઈ, આકુલતા સ્થૂળ છે તો એમ નથી પકડી શકતા, એને પકડાવવા માટેનો પ્રયોગ, અભ્યાસ, પુરુષાર્થ, પ્રયત્ન એ કરવો પડે છે. એ પોતાનું અવલોકન કરતા નિજાવલોકન શક્તિ છે એ ઉઘડતી જાય છે અભ્યાસ કરવાથી. પ્રયોગ અભ્યાસ એવી ચીજ છે કે એમાં પરફેક્શન આવતું જાય, જેમ જેમ પ્રેક્ટિસ કરે એમ એમાં પરફેક્શન આવતું જાય, પછી સૂક્ષ્મ અવલોકન થતું જાય, એમાંથી જ્ઞાનમાંથી જ્ઞાન વેદન અનુભવ ગોચર થાય, ત્યારે એને સ્વાનુભવની શક્તિ કેળવી એમ કહેવાય. પ્રયત્ન નથી, વિચાર કરે છે, પ્રયોગ નથી કરતો. રોજ આપણે એટલા માટે આ જમવા બેસીએ છીએ એનો પ્રયોગ કરેલો, કેમ કે એ રોજ સાધારણ થઈ ગયું છે. દાળ ભાત શાક રોટલી ખાઈ લઈએ એમાં અપરાધ શું કર્યો? સાદો ખોરાક છે, રોજ કંઈ મિષ્ટાન બનાવીને ખાતા નથી, ખાતા હોય એની વાત જુદી છે, એની આપણે ન ચર્ચા કરવી. ઘણા ની ટેવ પડી ગઈ, રોજ એકાદું તો ગળ્યું જોઈએ જ તે, છેવટે કાંઈ નહીં તો કેળું ખાઈ લેવાનું, હા કાંઈક તો જોઈએ જ તે ગયું. આવી તે હોય હવે તો બહુ સામાન્ય થઈ ગયું હોય કે એમાં શું અપરાધ કર્યો, અથવા દાળ ભાત છોકરો રોટલી ખાધી એમાં શું અપરાધ કર્યો? શું છાસ રોટલી ખાવાનું શરૂ કરે ત્યારે ખબર પડે ભૂતળા બધા કેટલા ઊભા થાય છે. એવી જ રીતે ડ્રેસિંગનું છે બીજો પ્રયોગ, એ સામાન્ય થઈ ગયો છે. સામાન્યમાંથી અસામાન્ય પણ પકડી લેવું છે, અનિત્યતામાંથી નિત્ય જીવન પ્રાપ્ત કરવું છે ને. આમ તો બધા જાણે છે કે આપણે મરી જવાનું છે, એનો ઉપાય નથી કોઈ. બુદ્ધિશાળીમાં બુદ્ધિશાળી માણસને પૂછીએ કે ભાઈ તમને જ્યારે મૃત્યુનો ભય લાગે છે તો એ સંબંધી કાંઈ ઈલાજ કરવાનું તમને મન નથી, તો એમાં શું ઈલાજ થાય કે? તો બધાને મરવું જ પડે છે ને, આપણે મરવું જ પડશે, બીજું શું કરીએ? એમાં બીજું જે વસ્તુ શક્ય જ નથી એનું શું કરીએ? એટલે એ વિષયનો પ્રયત્ન જ માંડી વાળે છે. ત્યારે આપણી પાસે તો જબરજસ્ત વાત છે કે મરવું જ ન પડે એવી દશા ઉત્પન્ન કરી શકાય છે, એવી દશા કેળવી શકાય છે, અજર અમર પદની પ્રાપ્તિ કરી શકાય છે, મોટી વાત છે. પણ એ શું છે કે સાધારણમાંથી અસાધારણ પ્રત્યે જાવું પડે, અને ત્યારે જ ખબર પડે છે કે બહુ સામાન્ય થઈ ગયું તો એમાં કેટલી મોટી વાતો છે, એ કંઈક પ્રકારના પરિણામ ઊભા થવા માંડે છે. પરિણામને તપાસે તો, નહીંતર તો ત્યાં ત્યાગની ક્રિયામાં પાછો ફસાય છે, તો બધા ત્યાગ કરીને પાછા ટેવાઈ જાય છે, એમ નથી કરવું. ત્યાગ કરીને ટેવાઈ જવું નથી, પરિણામમાં આપણે રસ લઈએ છીએ. નિરસતા યથાર્થ પ્રકારે કેવી રીતે આવે છે અને આપણે અવલોકનને આપણે કેળવવું છે એમાંથી, અથવા પોતાના અનુભવને તપાસતા તપાસતા અનુભવ શક્તિને કેળવવી છે. જે મર્મ છે એ તો આ વાતનો છે. એક તો સમજમાં વાત આવી કે મોક્ષ માર્ગ છે એ સ્વાનુભૂતિ પ્રધાન છે. 12 અંગમાં પણ સ્વાનુભૂતિ કરવાનું વિધાન છે. હવે અનુભવ પૂર્ણ જે મોક્ષ માર્ગ અથવા અનુભવ સ્વરૂપ એવો જે મોક્ષ માર્ગ, એ અનુભવ પદ્ધતિ સિવાય તો વિચાર પદ્ધતિએ કોઈ પહોંચી ન શકે. અનુભવ પદ્ધતિ જોઈએ. હવે અનુભવની શક્તિ તો બધા જીવોમાં છે, ઉલટો અનુભવ કરી રહ્યા છે. ઉલટા અનુભવ ઉપરથી પણ અનુભવને સમજે કે અનુભવ શું છે, અને એમાંથી સાચા અનુભવ ઉપર આવે, અને એ અનુભવ કરતાં કરતાં અનુભવ શક્તિને કેળવે, અનુભવનો પ્રયત્ન કરતા કરતા એવી લાઈન ગોઠવવાની છે. એના ઉપરી કળશ હતો 126મો કળશ આપણે જોતો. અંતરંગ એમ લીધું હતું ને, અંતરંગ સૂક્ષ્મ અનુભવ, અંતરંગ સૂક્ષ્મ અનુભવ દ્રષ્ટિપૂર્વક ભેદ જ્ઞાન થાય છે. અંતરંગમાં જોવાનું છે, ઊંડાણથી જોવાનું છે. સ્વભાવ જે સૂક્ષ્મ છે, સૂક્ષ્મ સ્વભાવને વેદનને પકડવાનું છે. તિરોભૂત થયેલું છે, ઢંકાઈ ગયેલું છે, અને એનો અનુભવ પકડવાનો છે. અંતરંગમાં સૂક્ષ્મ અનુભવ દ્રષ્ટિએ ભેદ જ્ઞાન થાય, જુદો પડી શકે. નહીતર એટલો બધો ભાવમાં ગાઢપણે એકત્વ કરી રહ્યો છે, ગાઢપણે એકત્વ કરી રહ્યો છે કે એકત્વ તોડવામાં કેટલો પુરુષાર્થ જોઈએ એ ખબર નથી. એ તો કેટલો પુરુષાર્થ જોઈએ, એ પુરુષાર્થે ચડે ત્યારે એને જ્ઞાની કેટલો પુરુષાર્થ કરીને જુદા પડ્યા છે એની ખબર પડે ત્યારે એ ઓળખી શકે કે આને સંકિત આમ થાય છે, આવી દશા હોય છે. એ પ્રશ્ન પૂછો ને, સંકિતની સ્પર્શના ક્યારે થઈ ગણાય અને એને કેવી દિશા હોય, અનુભવથી જણાવજો. તમે અનુભવ કરીને જણાવજો તો તમે આ વિષયનો અનુભવનો મર્મ જે છે એ મર્મ સમજી શકશો કે જ્ઞાન દશા શું ચીજ છે. જેને વિપરીતતાનું મિથ્યાત્વનું નિકંદન કાઢ્યું, બનારસીદાસજીએ લખ્યું છે, મિથ્યાત્વનું નિકંદન કાઢ્યું એમ લખ્યું છે. શાંત દશા તેની પહેચાની કરે કર જોડી બનારસી બંદન, એની પુરુષાર્થપૂર્વક એને જે શાંતિ ઊભી કરી એની દશા જોઈને અમે તો હાથ જોડીને વંદન કરીએ છીએ. તો કુદરતી બધું બહાર આવ્યું છે, નહીં તો બધા વિદ્વાન તો કે ભાઈ ભાવ વંદન કરવાના હોય, દ્રવ્ય વંદન ન કરાય, પણ આ તો કે કર જોડીને હું વંદન કરું છું. કરે કર જોડી બનારસી વંદન, હાથ જોડીને કર એટલા હાથ. પોતે પોતે પાછા એવા જ્ઞાની છે, વંદન કરે છે, પોતે પણ જ્ઞાની છે, છતાં જ્ઞાનીની દશાને વંદન કરે છે. કેમ કે એના પુરુષાર્થને નમે છે, એના સ્વરૂપને નમે છે, એના સ્વભાવને નમે છે, અને નમવામાં પણ પોતાને લાભનું કારણ છે, નમવામાં પણ પોતાને લાભનું કારણ છે. ભેદ જ્ઞાન છે એ અનુભવ જ્ઞાન છે, ભેદ જ્ઞાન છે એ વિચાર જ્ઞાન નથી. સાચું જ્ઞાન થયા પછી પરદ્રવ્યને રાખવાનો ભાવ રહેતો જ નથી, પણ સ્વામિત્વ નથી પછી ક્યાં સવાલ છે? રાખવાનો ભાવ તો સ્વામિત્વથી રહે છે, સ્વામિત્વ ન હોય તો રાખવાનો ભાવ નથી, તો રહે છે એના કારણે રહે છે. પ્રતીતિ એવી થઈ અને સાચું જાણ્યું કે આ મારા નથી, એટલે પ્રતીતિપૂર્વક જાણ્યું. અનુભવ જ્ઞાનમાં પ્રતીતિ ઊભી થાય છે. જેમ અનુભવ જ્ઞાનથી અભિપ્રાય બદલાય છે અને સાચો અભિપ્રાય ઉત્પન્ન થાય છે, ખોટો અભિપ્રાય પલટાઈને સાચો અભિપ્રાય ઉત્પન્ન થાય છે, એવી જ રીતે અનુભવ જ્ઞાનથી પ્રતીતિ અને વિશ્વાસ ઊભો થાય છે. ત્યારે એ જ્ઞાન અમલીકરણ માટે સક્ષમ થાય છે. જે સમજણમાં વિશ્વાસ જામ્યો ન હોય એ સમજણને કાર્યાન્વિત કરવી, અમલ કરવી એમાં જોર ન આવે. કેમ કે એમાં વિશ્વાસ નથી એટલે જોર જ ન આવે, વિશ્વાસ હોય તો જોર આવે. એટલે પ્રતીતિની જ્ઞાન સાથે લેવામાં આવે છે. સાચું જ્ઞાન હોય ત્યાં એની પ્રતીતિ હોય, પ્રતીતિ હોય ત્યાં સાચું જ્ઞાન હોય છે. બે અવિના ભાવે છે, કેમ કે અનુભવ છે એની અંદર. સાચા જ્ઞાનમાં અનુભવ હોવાથી જ્ઞાન સાથે વિશ્વાસ અથવા પ્રતીતિ ઉત્પન્ન થયા વગર રહેતી નથી. એનું કારણ અનુભવ છે. વિચાર જ્ઞાનમાં પ્રતીતિ ઉત્પન્ન નથી થતી એનું કારણ એ છે કે અનુભવ નથી. અનુભવનું જે ખામી છે, લેકિંગ પોઈન્ટ છે, એ અમલીકરણમાં આવવા નથી દેતું. નહીતર કામ તો આટલું છે કે તું સમજો, અમલીકરણ કર. જેટલું સમજો અમલીકરણ કર. અથવા તારી સમજણને પ્રયોગાન્વિત કરીને એ સમજણને તું યથાર્થ કર. ચાલ, સમજણને પ્રયોગમાં લાવીને એ સમજણને યથાર્થ કર. તો સમજો એનું અમલીકરણ કર્યું, સમજો એનું અમલીકરણ કર્યું, આટલું જ કરવાનું છે. પ્રતીતિ આપોઆપ ઊભી થશે એમાંથી. પ્રતીતિ એવી થઈ અને સાચું જાણ્યું કે આ મારા નથી, તો તે એમાં ઊભો શું કામ રહે? એ મારા છે એવી રીતે શું કરવા ઊભો રહીએ? તો જાણ્યું શું કામનું? એને શું જાણ્યું? એને કઈ જાણ્યું નથી. બિલકુલ નહીં. સ્થૂળતા ઘણી આવી ગઈ. આકુલતા નથી હોવા છતાં નથી અનુભવાતી. આકુલતાનો અનુભવ થતો હોવા છતાં અનુભવાતી નથી. એ એમ બતાવે છે કે સ્થૂળતા ઘણી આવી ગઈ. નહીતર તો સ્થૂળ વિષય છે ને નાસ્તિનો વિષય છે. અક્તિ સ્વભાવ તો સૂક્ષ્મ છે, એનો અનુભવ કેવી રીતે થાય? જે આંખથી તમે મોટો આવડો મોટો અક્ષર ન વાંચી શકો, એ આંખથી તમે ઝીણો અક્ષર કેવી રીતે વાંચો? એ કે મોટો જાડો અક્ષર ન વંચાય, ઝીણો અક્ષર કેવી રીતે વંચાય? એમ સ્થૂળ આકૃતા ન પકડાય અને સૂક્ષ્મ શાંતિ કેવી રીતે અનુભવ ગોચર થાય? થાય જ નહીં, સવાલ જ નથી. એટલે જે આકુળતા જોવી છે, પોતાના રસ ફેક્ટરને જોવો છે, એ બધું અનુભવની પદ્ધતિએ કામ કરવાનું પ્રેક્ટિસ છે. એ બધી પ્રેક્ટિસ કર્યા વગર કોઈ પરફેક્શન આવે નહીં, બહુ સ્પષ્ટ વાત છે. માટે સાચું જ્ઞાન થયા પછી પરદ્રવ્યની મમતા છૂટી જ જાય, મમત્વ બુદ્ધિ રહે જ નહીં. મમત્વ બુદ્ધિ ગઈ એટલે હારોહાર ચિંતા ગઈ, અને નહીંતર ચિંતા કોઈ રીતે છૂટી, છોડવી હોય તો છૂટે એવું નથી. ડાક્ટરો અને સગાવાલાઓ કઈ કહીને થાકે કે તમે ચિંતા મૂકી દો, અમે બધું સંભાળી લેશું, પણ ન મૂકી શકે. મૂકી શકે આ છોકરાઓ કે આપણે અમે બધું સંભાળી લેશું, તમે કાંઈ ચિંતા નહીં કરો, મૂકી દે, કાંઈ ચિંતા છૂટી જાય એવી રીતે. આવ્યા વગર રીએ નહીં, કેમ કે બુદ્ધિમાં એ મારા છે, મારું છે એ પડ્યું છે, મારા છે એ પડ્યું છે, કેવી રીતે આવ્યા વગર. આ દુનિયામાં ચિંતાનોથી મુક્ત થવાનો એટલે ટેન્શનથી મુક્ત થવાનો કોઈ ઈલાજ જ નથી. બુદ્ધિશાળીમાં બુદ્ધિશાળી માણસો ટેન્શનમાં ફસાયેલા છે, અને બધી બુદ્ધિ બધે કામ કરે છે, ટેન્શન ફ્રી કેમ થવું એ ઉપાય નથી ગોતતા. આ એક ટ્રેજેડી છે દુનિયાની, કરુણતા છે. આપણે તો ભાગશાળી છીએ કે ટેન્શન ફ્રી થવાનો પરમ સત્ય ઉપાય આપણી સામે છે, આપણા હાથમાં છે, પ્રયોગ કરવો જોઈએ. શાસ્ત્રમાં એટલે સમીસામાં દ્રષ્ટાંત છે આ વિષય ઉપર. ધોબીના કપડાનું દ્રષ્ટાંત આપ્યું છે કે જ્યાં ખબર પડી કે આ વસ્ત્ર મારું નહીં, બીજાનું છે, ત્યાં તેને તે વસ્ત્રનો ત્યાગ થઈ ગયો, ભાવમાંથી મમત્વ છૂટી ગયું. થયું કે ન થયું, એક જ મિલના એક જ કલરના બે કપડા હોય હોય કે નહીં, બધાએ ખરીદે હોય, અનેક માણસો ખરીદે છે, સારું કાપડ હોય બધા લે, એક કલર એક ડિઝાઇન બધું એક જ હોય, એક સરખું જ હોય. બેડશીટ આવે છે, ધોતી આવે છે, સાડીઓ આવે છે, એક સરખો એક જ કલરનું આવે કે ન આવે, ધોબી ને તે બધા ધોવા, ધોબી બદલાઈ ન જાય માટે નિશાન કરે છે, જાય નહીં એવું, ભૂલથી આવી ગયું બીજાનું, એક સરખું છે એટલે વહેમ પડ્યો ને, નિશાન ન જોયું, કલર ડિઝાઇન જોઈને લઈ લીધું, બરાબર છાપડું છે, વહેમ ન પડ્યો. પછી જ્યારે ધોબીને ખબર પડી આ તો આનું આને વિયોગ્યું ને આને આને વિયોગ્યું, ત્યારે એને કીધું ભાઈ જો તમારે ત્યાં આવ્યું છે, તમારું નથી, જોઈને ગયો તમે, તમારે જોયું પતી ગયું. હવે કપડું પહેર્યું હતું, સાડી કે ધોતિયું પહેર્યું હોય કે ચાદર ઓઢી હોય, એ જ વખતે જોવે મારું નહીં, મેં બીજાનું પહેરી લીધું, બીજાનું મને ફાવે પણ નહીં, હે કેટલી અપેક્ષા વૃત્તિ રહી ગયો છે. જ્ઞાન થયું ખબર પડી કે આ બીજાનું કપડું છે તો એ પહેરવાની અપેક્ષા વૃત્તિ કેટલી રહી, કારણ કે પોતાને છે જ પાછું, પોતાનું એ લઈને આવ્યો છું, હું તમારું લઈને આવ્યો છું, તમારું જોઈ લ્યો તમે પહેર્યું છે, સિદ્ધિ તે ઉપેક્ષા વૃત્તિ થઈ જાય, અપેક્ષા વૃત્તિ ઉડી જાય. થાય કે ન થાય, પર પદાર્થ સંબંધીનું સાચું જ્ઞાન પરની અપેક્ષા વૃત્તિને તોડી જ નાખે એ વાત એકદમ અનુભવ સિદ્ધ, પ્રયોગ સિદ્ધ, પ્રેક્ટિકલ સાઈડની છે કે નહીં. એમ ખબર પડી કે આ જીવ મારો નથી. લોકો કહે છે કે મારો દીકરો છે, લોકો કહે છે કે મારો ફલાણો છે, મારો નથી. પણ મેં મોટો તો કર્યો ને કે નહીં, મારો રાગ હતો, મેં કઈ કર્યું નથી. અને કોઈને છોકરાને એક દીમાં 5 વર્ષનો કરવો થઈ જાય એને કોઈ દવા આવે? પેશાબ સાફ કર્યા અને ખવડાવવું પીવડાવે, એ તો તારો રાગ હતો કે ત્યારે કર્યું કે વગર રાગે કર્યું? આડોશીને છોકરાને કેમ નથી કરતો? મારા પણ એવું હતું. હવે શ્રી ગુરુ એમ કે છે કે તારો નથી, જોઈ લે, તારા સ્વરૂપમાં નથી, તારામાં નથી. છોકરા પાસે એમ નહીં લેવાનું, મોટાઈ દેવાનું છે, નહીં તો પછી ગડબડ થાય. પોતે પોતાપણું મૂકવા માટે વાત છે. સ્પષ્ટ વાત છે, બિન પદાર્થ છે, સ્વતંત્ર છે, સ્વતંત્ર પરિણમન કરી રહ્યો છે. મારા પણ કરીને દુઃખી થાવ, બીજું શું થાય? હું મને દુઃખી કરવા સિવાય બીજું કઈ કરતો નથી. મારા પણ થયું ત્યાં ચિંતા થવાની, ત્યાં ભય થવાનો, બધા પરિણામ દુઃખદાયી છે. ચિંતા એ દુઃખદાયી છે, ભય પણ દુઃખદાયી છે. જે લૌકિક વ્યવહાર હોય એ પ્રમાણે યથોચિત વ્યવહારથી વ્યવહારના સ્થાનમાં રાખો, મમત્વ નહીં રાખો. મમત્વ રાખવાની બિલકુલ રજા નથી. પછી પિતા પ્રત્યે હોય કે પુત્ર પ્રત્યે હોય, પતિ પત્ની પ્રત્યે હોય કે પતિ પ્રત્યે હોય, એ તો ભગવાનનો કાયદો જ નથી. જિનેન્દ્ર ભગવાનનો એ કાનૂન છે કે પરદ્રવ્ય ભિન્ન છે, ભિન્ન ભિન્ન છે. એ કાયદાનું ઉલ્લંઘન કરો તો એનો દંડ ભોગવવો પડે. એમાં ભગવાન પણ બચાવી ન શકે. એમના જ્ઞાનમાં આવ્યું એમનો કાયદો, જ્ઞાનમાં આવ્યું કે જુદું છે એટલે જુદું છે, ફૂલ એન્ડ ફાઇનલ. અને અનુભવથી સિદ્ધ થયું છે. અરે એની વૃદ્ધાવસ્થા એની હોય કે પાડોશીની હોય કે કોઈ પણ જીવની હોય, જરૂરતમંદ હોય એના પ્રત્યે વિકલ્પ રાખ. વ્યાને આની જરૂર છે તો આપણે એનું યથાશક્તિ આપણે કરીએ એમ. પણ મમત્વ કરીને કરીએ તો દુઃખી થવું પડે. કરવું એક વાત છે, મમત્વ રાખીને કરવું એ બીજી વાત છે. એમાં તો શું છે કે મમત્વ ટ્રાન્સફર થયું છે. હા, એ તો શું છે કે એ તો લૌકિકમાંથી ગયો, એ તો લૌકિક નીતિમાંથી પણ ગયો. આમાં શું છે, કાટલા જુદા જુદા છે. કોઈ પાણીનો પ્યાલો પાય એટલે યુગ કરી છે, અને આપણે ગમે એટલું કર્યું હોય તો જરાય ઉપકારી નથી. આ આ ન્યાયના કાટલા આવા છે. બીજો આપણને પાણીનો પ્યાલો પાય ને તમારો ઉપકાર કરે, તમે પાણી પાયું હતું એક દિવસ, તરસ લાગી તેથી તમે અમને પાણી પાયું હતું. અને આપણે ગમે એટલું કર્યું હોય, કરવાનો ભાવ આવ્યો હોય ને થયું હોય, કાંઈ નહીં ગણવાનું, કાંઈ ગણવાનું જ નહીં ને. ઓલાનું થોડું પણ જાજુ ગણવાનું સામાનું, અને પોતાનું ઘણું પણ બિલકુલ નહીં ગણવાનું. થોડું ગણવાનું એમ નહીં, બિલકુલ નહીં ગણવાનું. આ ન્યાયનો વિષય છે. એ તો અન્યાય થઈ ગયો ને, એ તો અન્યાય થઈ ગયો. ન્યાયનો વિષય આવો છે, એ થયો વ્યવહાર. હવે વાત રહી પરમાર્થની, કે પરમાર્થે આ આત્માએ પોતાના આત્માએ પોતાને બહુ દુઃખી કર્યો છે. કોઈએ દુઃખી નથી કર્યો. મેં મારા આત્માને બહુ દુઃખી કર્યો છે, બહુ દુઃખી કર્યો છે. અનંત કાળથી હું દુઃખી કરતો જ આવ્યો છું. મને મારી અણસમજણથી, મારા અજ્ઞાનથી અને મારા મિથ્યાત્વથી, મારા પ્રતિબંધથી, મારી મમતાથી હું દુઃખી થતો આવ્યો છું. હવે એને પોતાના આત્માની કરુણા આવે, આ પારમાર્થિક વિષય છે, કે મારે મારા આત્માને દુઃખથી છોડાવવો છે, હવે મારે સુખી થવું છે. અને હું મમત્વ છોડું તો જ થવાનું, નહીંતર કોઈ રીતે સુખી થવાનો ઉપાય છે જ નહીં આ જગતમાં. અને એ જિનેન્દ્ર ભગવાનનો ઉપદેશ છે, એમની આજ્ઞા છે. ઉપદેશ છે એટલે એમની આજ્ઞા છે, અને એ મારા હિતને અર્થે છે. એમને કાંઈ સ્વાર્થ નથી આજ્ઞા કરવામાં, આજ્ઞા દેવામાં એમને કાંઈ સ્વાર્થ નથી. મારા હિતને અર્થે છે. મારું હિત હું સમજું, મારા સુખ દુઃખને હું સમજું, અને હું સુખી થાઉં. વાત તો આટલી જ છે પરમાત્મા. સાંસારિક અભિપ્રાય એટલે પારમાર્થિક આત્મકલ્યાણ કરવામાં ભૂલ કરનારા સંસારી જીવોનો માનવાનો સવાલ ઊભો નથી થતો. એ તો તારા મમ્મીની જ ભૂલ હતી એમાં તો સ્પષ્ટપણે. હા, ના એટલે વ્યવહારનો પ્રશ્ન ત્યાં તો કાલ સવારે કોઈ સંસારી એમ કહે કે તારે સત્સંગમાં નથી જવાનું એટલે બંધ કરી દેવું. ચાલો, જેમ આ છોડવાનું નથી માનતી એમ કાલ સવારે કોઈ તારે સત્સંગમાં નથી જવાનું એટલે બંધ કરી દેવાનું. એટલે એ પ્રશ્ન માનવા નહીં માનવાનો ઊભો થતો જ નથી. એમને ભૂલ છે, એ ફરિયાદ ઊભી થાય એમને ભૂલ ગણાય, એમાં માનવું જોઈએ. વ્યવહારિક કાર્યોમાં બધું આજ્ઞામાં રહેવું જોઈએ, અમાન્યમાં રહેવું જોઈએ, વિનય વિવેકમાં રહેવું જોઈએ, એમાં બધું. પારમાર્થિકમાં માનવાનો સવાલ જ ઊભો નથી થતો. તો પછી એમ કેમ ઈ નથી પૂછ્યું, પણ તમે જે એના મમ્મીને તમારે એમ સમજાવવું હતું કે જો અમારા તત્વ જ્ઞાન નો વિષય તમને ન સમજાય અને તમે એને નહીં વઢો, હું પણ એને વઢતી નથી, હું પણ એને કહેતી નથી, એના બદલે તમે એમ કીધું કે મારું માનતી નથી ને તમારું માનતી નથી, એ વસ્તુ તમારી બરાબર નથી. હા, તમે બોલ્યા હતા કે મારું માનતી નથી, એમ એમ બોલ્યા હતા તે દિવસે, તમે બોલ્યા હતા, તમને ખબર નથી કે મારું માનતી નથી એમ. એ તો સારું છે, પણ જે ત્યાં રાજકોટમાં જે પ્રસંગ બન્યો એની અંદર તો તમારે વાતને એવી રીતે શાંત કરી દેવી હતી, ઠારી દેવી હતી કે ભાઈ એ અમારો વિષય છે. જો મેં કાઢ્યું છે ને, તમે કાઢ્યું હતું તે દિવસે, તો જો મેં કાઢ્યું છે, અમે એક પ્રયોગ કરીએ
છીએ.
ના ના, બોલવાની જરૂર હતી, ના ના બોલવાની જરૂર હતી કે ભાઈ જુઓ, ના ના આમાં પણ શું છે, તમે રેડા કેટલું બધું જુઓ, તો બોલવાને બદલે તમે રેડા કેટલું બધું, હા એના બદલે કેમ કીધું, જુઓ ગંભીરતાથી શાંતિથી સમજાવું તો ભાઈ આ મારો વિષય છે, તમારો વિષય નથી, તમે આ બાબતમાં કાંઈ માથું નહીં મારું, અમે એને સંભાળી લેશું, પતી ગયું. ના એ તો બરાબર છે, સારું. નહીં આમાં તો પ્રશ્ન બીજો છે આપણા, હા એક મિનિટ, કે આમાં શું છે, પારમાર્થિક વિષયમાં માનવા નહીં માનવાનો સવાલ ઊભો નથી થતો. આત્મકલ્યાણ તો સ્વતંત્રપણે કરવાનું અને એની અંદર કોઈ પ્રતિબંધમાં રહીને આત્મકલ્યાણને બાધા નહીં પહોંચાડવાની. કેમ કે આ તો તમે તો બધા મુમુક્ષુઓ છો એટલે એકબીજા એકબીજાને આડા નથી આવતા, પણ આપણા કુટુંબમાં ઘણા એને એવું છે કે આડા આવે છે, રીતસર પતિ પત્નીને મારી લે છે કે તું શું કરવા સત્સંગમાં જા, નહીં જવા દઉં, તને મારીશું, તને નહીં જવા દઉં, તને પૂરી રાખીશું, આમ કરીશ, અને છતાં આવે છે, એ આવે છે. તો એમાં કંઈ એને પતિનું માનવું કે એને સાસુ સસરાનું માનવું એ વાત રહેતી નથી, તો કોઈ દીક્ષા જ ન લઈ શકે. હા ભલે એ વાત બરાબર, શાંતિથી જો મારા આત્મકલ્યાણમાં તમે આડા નહીં આવતા, અને તમે આડા આવશો તો હું મારી મક્કમતા અને મારી દ્રઢતા છોડીશ નહીં. આ વિષયમાં મારી દ્રઢતા એવી છે કે તમે તો મારા આ ભાવના સાથીઓ છો, મારે તો અનંતકાળ મારું જીવન ચાલવાનું છે, મારા આત્મા રહેવાનો છે, મારા અનંતકાળનું હિત કરવા માટે હું નીકળ્યો છું ને એમાં હું પાછો નહીં ફરું. અને છતાં તમને મને ન પોસાય તો તમે મારે કોઈ વ્યવસ્થા ગમે તમને યોગ લાગે એ કરી નાખો. તમને એમ લાગે કે અમારું અમારા કુટુંબમાં આમ ન ચાલે, એક જગ્યાએ એવું બન્યું હતું ભાઈ અમારું શ્રીમંત કુટુંબ છે ને અમારે આ ન ચાલે, તો કાંઈ તમારી આબરૂને યોગ્ય ન લાગતું હોય તો તમે મારી વ્યવસ્થા કરી નાખો. તમને એમ લાગે કે મારે એક પૈસો નથી દેવો તો નહીં દેતા, એક રૂપિયો નથી દેવો તો નહીં દેતા, તમને એમ લાગે કે આટલા દઈને છૂટા કરવા છો તો એમ, તમારે જેમ કરવું હોય મને મારું આત્મકલ્યાણ કરવા દીધો, એમાં હું તમારું નહીં માનું, એમાં માનવાનો પ્રશ્ન નથી કાંઈ. બાકી બાકીનું જે કામ છે એ બધી ડ્યુટી પરફોર્મ કરવી જોઈએ, એમાં કાંઈ વાંધો નથી. એ તો નોકરી છે, અમે નોકરી કરતા હતા, આ લાઈનમાં આવ્યા તે અમે નોકરી કરતા હતા. નોકરીમાં કોઈ દિવસ 10 મિનિટ કામની ચોરી નથી કરી અમે. 3 વાગે જવાનું, જમ્યા હડાબારી એક નીકળીને 3 વાગે પહોંચવાનું, એટલે 3:10 શાસ્ત્ર વાંચવાનું મૂકી દેતા હતા, જરાય મૂકવાનું મન ન થાય. એટલો રસ આવતો હોય શાસ્ત્ર વાંચવામાં, એટલો રસ પડતો હોય કે શાસ્ત્રને શું મૂકવાનું મન ન થાય, પણ 3:10 થઈ એટલે પગે ચાલીને તે દિવસે ગામમાં રહેતા હતા, દાણા પીઠમાં પહોંચી જતા ભાદીવાની શેરીમાં. એમાં કોઈ દિવસ 10 મિનિટની ચોરી નથી કરી, કામ એનું બગડે તો આપણે પૈસા લઈએ છીએ કે મફત થોડું કામ કરીએ છીએ, એમ જે કુટુંબમાં આવ્યા છે એ કુટુંબમાં આપણે દેણું કરીને આવ્યા છે, એ કુટુંબમાંથી આપણે સગવડ લઈએ છીએ, એ આપણે આપણે નોકરી કરીને પગાર લઈએ છીએ, પગારની અમે નોકરી કરીએ છીએ, નોકરી પછી એમાં પ્રમાણિકતા જાળવવાની છે, સીધી વાત છે. કામની ચોરી કરવી કે ટાઈમની ચોરી કરવી, પૈસાની ચોરી કરવી બરાબર છે, એમ જ માનતા હતા અમે તો. 8 કલાકની નોકરી હોય ને તમે 7.5 કલાક આપો તો તમે 1.5 કલાકની ડ્યુટી ઓછી આપી, તમે 1.5 કલાકનો પગાર થોડો ઓછો લ્યો છો. પ્રમાણિકપણે, બહુ જ પ્રમાણિકપણે કામ કરતા હતા, એકદમ ચુસ્ત પ્રમાણિકતા હતી અમારી કામ કરવા. એમ જ કુટુંબ છે, જેમ દુકાનમાં નોકરી છે એમ જ કુટુંબ છે, બસ. એમાં કાંઈ વાંધો નથી આવતો, નોકરી કરતાં કરતાં અમારા વિચારો પારમાર્થિકમાં બરાબર ચાલતા હતા અને ચાલી શકતા હતા. હા, એકવાર એવું બન્યું હતું કે સોમવારે કોઈ વાર હું વ્યાખ્યાન સાંભળવા રહું, કંઈ જપતી દી મોડો આવું, પણ મોડો આવું તો હું ડ્યુટી વધારે આપી દઉં. એ વચમાં થોડી ભાગીદારી બદલાણી તો બીજા શેઠ હતા, એ કે તમે સોમવારે મોડા આવો એ નહીં ચાલે, મારે બોલો કેમ કરું. બોલો કાંઈ વાંધો નહીં, મારે સોમવારે મોડું થાય એવું છે, હું મારા વ્યાખ્યાનની કિંમત મને વધારે છે, હું 1.5 કલાક મોડો થઈ જાઉં છું રોજ કરતાં, કે વધારે તો મારું કામ કોઈ એવું બગડતું હોય તો બતાવો ને, છતાં એવી રીતે ન પોસાતું હોય તો હું નોકરી બદલવા તૈયાર છું. તમે કહો તો હું નોકરી બદલી નાખું, મારી ડિમાન્ડ બહુ ઊભી છે, હું તો બદલતો નથી, એ મારા કારણથી બદલતો નથી, મને અસંતોષ છે. તમે કહો તો હું નોકરી બદલી નાખું, પણ ક્યારેક ક્યારેક મારે, હું રેગ્યુલરલી નથી આવતો, મને ક્યારેક એમ લાગે કે વ્યાખ્યાન બહુ સારું છે અને મને રસ આવે છે તો હું તે દિવસે મોડો આવું. એ આપણી સમજણ હોવી જોઈએ એકબીજાને, ત્યાં મોડો આવશે તમને ન પોસાયું હોય કે ન ફાવ્યું હોય તો હું, કોઈ પરાણે મારી જબરજસ્તી નથી આ વાતમાં. એટલે શું છે, એ રીતે કોઈ જબરજસ્તી કરીને આપણે કામ નથી કરવું, પ્રમાણિકતા રાખવાની છે. એને સામાન્ય એમ લાગે જબરજસ્તી છે તો કે ભાઈ તો આપણે એનો રસ્તો વિચારી લ્યો, શા માટે મારું દબાણ તમારા ઉપર હોવું જોઈએ, એનો રસ્તો વિચારી લ્યો, તમે તમે છૂટા, હું બીજે નોકરી કરી લઉં, બીજે શું થાય, વાત પૂરી થઈ, મારે માથું ફોડીને લોહી કાઢવું છે ને, હું નોકરીનો અર્થ હું મજૂરી કરીને પૈસા લેવા છે, માથું ફોડીને લોહી કાઢવું છે, પછી ક્યાં સવાલ છે. અમે પ્રિન્સિપલી વિચારવું છે, પ્રસંગને નથી આપણે વિચારવું, પ્રિન્સિપલી વિચારવું છે કે પરમાર્થિક કાર્યમાં સ્વતંત્રતા હોવી જોઈએ, વૈચારિક સ્વતંત્રતા હોવી જોઈએ અને વ્યવહારની રીતે બરાબર યથોચિત ચાલવો જોઈએ, એની અંદર પ્રમાણિકતા બરાબર જાળવવી જોઈએ, એટલી જ વાત છે. હા, આપણે ટાળવું જોઈએ કે ભાઈ એ તમારું કામ નથી, તમે રહેવા દે, એ વિચારોમાં અમે એને સંભાળી લઈશું, અમારા ઘરનું માણસ છે, તમારા ઘરનું માણસ નથી, તમારું કામ નથી, આમાં વાત તમને નહીં સમજાય, અત્યારે સમજાવવાનો સમય નથી, નહીં તો તમને સમજાવીએ, પણ અત્યારે સમજાવવાનો સમય નથી, નહીં તમારું કામ નથી, તમે એ વાતને મૂકી દો, અત્યારે અમારો વિષય છે, અમે એને સંભાળી લઈશું, વાતને ઠંડી પાડી દીધી. આ સુધી રાખ્યું.